પેજ નંબર 246, પ્રવચન ક્રમાંક 63, પારમાર્થિક નિવૃત્તિ, ગાથા ક્રમાંક 90, ગાથા શું સાધેલી છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પાંચમું પદ મોક્ષ છે એ વાત ચાલી રહી છે. આ વાતના પાયામાં મહત્વની વાત એ કરવી છે કે મોક્ષ એ મેળવવાની ચીજ નથી, પણ મોક્ષ તો આત્માનો સહજ સ્વભાવ છે. મોક્ષ કોઈ બીજી દુનિયામાં છે કે કોઈ ખાસ વ્યવસ્થા છે તેમ નથી, પરંતુ તે આત્માનો સ્વભાવ છે. પણ આજે સ્વભાવનું વિસ્મરણ થયું છે, તેનું આપણને ભાન નથી. એ ભાન જો થાય તો આપણને ખ્યાલ આવે કે મોક્ષ છે, અને મોક્ષ સ્વભાવ કઈ રીતે પ્રગટ કરવો એ માટે એક લીટીમાં માર્ગ આપ્યો છે. મોક્ષ આત્માનો સ્વભાવ છે, તે પણ દબાયેલો છે, ઓવરાયેલો છે. સ્વભાવ છે પણ તિરોભૂત છે. વારંવાર કહેવામાં આવે છે કે બીજમાં વૃક્ષ તો છે પણ દેખાતું નથી, એ વાત નિશ્ચિત. પણ એ ખીલવવું જોઈએ, વિકસવું જોઈએ. ધરતી બીજી બીજ ધરતીમાં જવું જોઈએ, એને અનુકૂળ સામગ્રી સાધનો મળવા જોઈએ, એને સાહસ કરવું જોઈએ, એને ખતમ થવું જોઈએ, નષ્ટ થવું જોઈએ, ત્યારે એમાંથી વડલો બને, વૃક્ષ બને.
જ્યારે સર્વકર્મનો ક્ષય થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થયો એટલે સહજ સ્વભાવ પ્રગટ થયો તેમ કહેવાય. કર્મ તેને આવરણ કરે છે અને આવરણ હંમેશા બહારથી આવે છે. આવરણ દૂર કરી શકાય છે. દાખલા તરીકે સૂર્ય ઉગ્યો, બપોરના 12 વાગ્યા છે, સૂર્યના કિરણો રેલાય છે, પણ અચાનક અષાઢ મહિનામાં કાળા ડિબાંગ વાદળા થયા અને સૂર્યને ઘેરી વળ્યા. સૂર્ય ઢંકાઈ ગયો, વાદળાનું આવરણ તેના ઉપર છવાઈ ગયું. પ્રકાશ થોડો થોડો દેખાય છે પણ સૂર્ય દેખાતો નથી. સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ પણ છે. આડા વાદળો આવ્યા છે તો અહીં કામ એક જ કરવાનું છે કે વાદળા દૂર કરો. સૂર્યમાં કંઈ કરવાનું નથી, પ્રકાશમાં કશું કરવાનું નથી. જે કરવાનું છે તે વાદળામાં કરવાનું છે. વાદળા જો દૂર થાય તો સૂર્યનો પ્રકાશ તમને નિસર્ગિક રીતે મળે. એમ આત્મા તરફથી કર્મરૂપી વાદળા ખસી જાય તો જીવનો જે સહજ સ્વભાવ મોક્ષ છે તે પ્રગટ થાય. અહીં બહુ મથામણ કે મહેનત કરવાની જરૂર નથી, આમાં મોટું જોખમ ખેડવાનું નથી. હિમાલયનો પાર ચડવાની કે કોઈ દરિયો તરવાનો નથી. આવરણ દૂર કરવાનું છે અને આવરણ દૂર થઈ શકે છે. ડબ્બાનું ઢાંકણું ગમે તેટલું મજબૂત રીતે બંધ હોય તો પણ ખોલી શકાય છે, પરંતુ આવડત અને કૌશલ્ય જોઈ. જેમ વાદળા દૂર થઈ શકે છે તેમ કર્મના આવરણો પણ દૂર થઈ શકે છે. તો મોક્ષનો સ્વભાવ પ્રગટ કરવો હોય તો તેની શું રીત છે, કઈ પદ્ધતિ છે, એની પ્રક્રિયા શું છે? જવાબમાં છે કે શુભાશુભ છે તથા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ અને અશુભ બંને છેદી નાખો તો મોક્ષ પ્રાપ્ત થાય. ઉપર એમ કહ્યું કે વિત્યો કાળ અનંતે કર્મ શુભાશુભાવ. આ અનંતકાળ કાળ શું કરતા વિત્યો? અનંતકાળમાં કર્યું શું? અનંતકાળમાં બે જ ભાવ કર્યા, શુભ ભાવો પણ કર્યા અને અશુભ ભાવો પણ કર્યા. આ બંને ભાવોના કારણ ચાર ગતિમાં જવાનું થયું. આનંદનજીએ કહ્યું છે કે જે ક્રિયા કઈ ચૌગતિ સાધે તેનો અધ્યાત્મ કહીએ.
જે ક્રિયા કરવાથી ચાર ગતિઓમાં જવાનું થાય તેને અધ્યાત્મ કહેવાય નહીં. ઉપનિષદમાં ચાર ગતિઓની જ વાત છે, પરંતુ મોક્ષની વાત નથી. વેદમાં દેવલોકોનું, મનુષ્યનું, પશુઓનું અને નરકનું વર્ણન છે, પણ મોક્ષની વાત નથી. દેવલોક જોઈએ છે ને તો આ યજ્ઞ કરો, આ જોઈએ છે ને યજ્ઞ કરો, જોઈએ છે ને યજ્ઞ કરો, મળે એને ભોગવો અને ખાલી થાય થાવ. એમ સંસારમાં પરિભ્રમણ કરતા રહો અને ચક્કરમાં ફરતા રહો. વેદોની આગળ ઉપનિષદો અને ઉપનિષદોની આગળ ભાગવદ ગીતા, તેમાં એક વાક્ય આપ્યું છે, આપ્યું કે શુભાશુભ પરિત્યાગી. આ શુદ્ધ આ શબ્દ સમયસારનો, નિયમસારનો કે જ્ઞાનસારનો નથી, પણ ભાગવદ્ ગીતાનો શબ્દ છે. શુભ અને અશુભ બંનેનો જે ત્યાગ કરે છે તે અધ્યાત્મવાદી છે, તે આત્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે. ભગવાન કૃષ્ણના મુખમાંથી આ અદ્ભુત વાત આવી. આ શુભ ભાવ અને અશુભ ભાવ જે થાય છે તે બંનેના કારણે કર્મો થાય છે અને સંસારમાં રહેવું પડે છે. અનંતકાળ કેમ વીત્યો? તો આ રીતે વીત્યો. શું કરવું જોઈએ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ અને અશુભ બંનેને છેદવા, જેમ ખેતરમાં વેલડીઓ થઈ હોય અને ઘાસ ઉગી નીકળ્યું હોય તો ખેડૂત હાથમાં દાતરડું લઈ ઘાસ અને વેલડીઓ કાઢી નાખે છે, તેમ આપણા આત્માના ખેતરમાં પણ ઘણું ઘાસ ઉગી નીકળ્યું છે અને આપણે તેને દૂર કરવું હોય તો તેની એક પ્રક્રિયા છે, એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિ બે શબ્દોમાં વર્ણવી, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. પ્રવૃત્તિની વ્યાખ્યા એ થાય કે અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરવું અને તે નિષ્કામ ભાવે અને નિરહંકાર ભાવે કરવું. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે.
સુંદર વ્યાખ્યા આપી કે પીડ પડાઈ માત્ર જાણે એમ નહીં, જાણીને બેસી રહેવાનું નથી, પણ પર દુઃખે ઉપકાર કરવાનો છે. આપણે જાણીએ તો છીએ, પરંતુ કહીએ છીએ કે ભગવાન તારું ભલું કરે, પણ તું કરને ભગવાનને વાલો કેમ સોંપે, હવાલો કેમ સોંપે છે? બીજાનું દુઃખ જોઈને તેનું દુઃખ હળવું કરે, તેના ઉપર ઉપકાર કરે, દુઃખ કાપે, આશ્વાસન આપે, દુઃખમાં સહાનુભૂતિ આપે, દુઃખમાં સહિયારો બની તેના આંસુ લૂછે, જે કંઈ પોતાની પાસે હોય તેમાંથી મદદ કરે, તેને વૈષ્ણવજન કહેવાય. અને બીજી પણ ચોખ્ખી વાત કરી કે પીડ પરાઈ જાણી શકાય, પર દુઃખે ઉપકાર કરી શકાય, પરંતુ મેં કર્યું તેવું અભિમાન ન કરાય, મનમાં પણ અભિમાન ન થવું જોઈએ. આપણે તો કહીશું કે અમે 5 લાખ રૂપિયા, અમારું નામ તકતી પર લખો. એક સાધુ મહારાજ કહેતા હતા કે 30 વર્ષ પહેલા મેં મારી સંપત્તિને લાત મારી દીધી અને હું સાધુ બન્યો. કોઈ અનુભવીએ કહ્યું કે લાત તો મારી પરંતુ બરાબર લાગી નથી, કેમ કે લાત મારી તે હજુ તમને યાદ છે, આ અંદર આશક્તિ રહી ગઈ, અભિમાન અંદર રહ્યું કે લાત મારી મેં છોડ્યું. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, એમ કહેવું પડ્યું. શું પ્રવૃત્તિ
શુભ પ્રવૃત્તિ એટલા માટે કરવાની છે કે તેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, ચિત્ત અને મનની શુદ્ધિ થાય. દર્પણમાં મોઢું જોવું હશે તો દર્પણ સ્વચ્છ જોઈશે, મેલું હશે તો મોઢું નહીં દેખાય. એમ જો અંતઃકરણ શુદ્ધ નહીં હોય તો ધ્યાન નહીં થાય, ભક્તિ નહીં થાય, વૈરાગ્ય પ્રગટ નહીં થાય. અંતઃકરણ શુદ્ધ ન હોય તો મંત્ર જાપ પણ નહીં થાય. શુદ્ધ અંતઃકરણ આપણું દર્પણ છે, આપણો અરીસો છે. સઘળા સંતો કહે છે કે જ્ઞાન વગર, આત્મા અનુભવ વગર મોક્ષ પ્રાપ્ત ન થાય. પછી કોઈએ પૂછ્યું કે સત્કર્મો કરીએ તેથી લાભ થાય ખરો? તો કહે કે મોક્ષ તો આત્મજ્ઞાનથી જ થશે, અને આત્મજ્ઞાન થાય તે માટે 3 પ્રક્રિયાઓ કરવી પડશે. શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, આત્માનું શ્રવણ કર, મનન કર, તેનું નિધિધ્યાસન કર. એ પ્રક્રિયા કરવા માટે તારી પાસે નિર્મળ અંતઃકરણ એટલે ચોખ્ખું મન જોઈએ. કબીરજી કહે છે, મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર. અમારું મન ગંગાના પાણી જેવું નિર્મળ થઈ ગયું છે. પહેલા કબીર હરિહરિ કરતા હતા અને હવે હરી કબીર કબીર કરે છે, કારણ એમનું અંતઃકરણ પવિત્ર થયું છે. અધ્યાત્મની સાધના કરવી હોય, ધાર્મિક સાધના કરવી હોય તો માણસ પાસે ગંગાના પાણી જેવું સ્વચ્છ શુદ્ધ મન જોઈશે. ઉત્તરાધન સૂત્રમાં 3જા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે
રુજુ એટલે સરળ, સરળ જીવની શુદ્ધિ થાય છે. શુદ્ધ થયેલ જીવમાં ધર્મ ટકે છે. જેમ જમીનમાં વાવેતર કરવું હોય તો કાંટા કાંકરા કાઢી નાખવા પડે, જમીનને ખેડીને પોચી કરવી પડે, પોચી જમીન હોય તો બીજ ઉગે. ભગવાન કહે છે કે હૃદયની જમીન પોચી નહીં હોય તો ધર્મનું બીજ નહીં ઉગે. પોચા એટલે નરમ હૃદયના 2 લક્ષણ છે, એક સરળતા અને બીજું લક્ષણ છે શુદ્ધિ. સરળ અને શુદ્ધ હૃદય તેની પાસે છે. તેના અંતકરણમાં જ્ઞાન પ્રગટ થાય છે, શાંત મનમાં જ્યોતિ પ્રકાશે છે. એટલા માટે કહ્યું છે કે અંતકરણની શુદ્ધિ માટે સત્કર્મની પ્રવૃત્તિ નિષ્કામ ભાવે, કામના વગર બદલાની આશા વગર, કંઈ પણ વેતનની આશા વગર કરવી. આપણે કંઈ પણ કરીએ છીએ તો સંપૂર્ણ ધંધાકીય પાયા ઉપર શું મળશે આમાંથી, તે પ્રથમ સવાલ હોય છે. પહેલા ભોયણીજી મલિનાથ ભગવાનનો મહિમા હતો અને હવે શંખેશ્વરજીનો મહિમા વધી ગયો છે, કેમ? એમ લોકો કહે છે કે અહીં માનતા જે માનીએ છીએ તે સફળ થાય છે. તમારી માનતા સફળ થાય તે કામ ભગવાનનું છે? કલેક્ટર આપણે ઘરે આવે તો એમ કહેવાય કે લો, આ સાવરણી અને વાળવા માંડો. તીર્થંકર પરમાત્માને વિતરાગ પુરુષોને તમારી કામનાઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે ભજવાના છે. આવી કામનાઓથી આપણું અનુષ્ઠાન અશુદ્ધ થાય છે. એક પણ દૂધપાક હોય તો તેમાં 2 તોલા ઝેર નાખો, પછી એ દૂધપાક વ્યય કરો ના. કારણ, એ દૂધપાક ઝેર થયો. એ દૂધપાક ઝેર કેમ થયો? તેમાં ઝેર ભળ્યું. તેમ અનુષ્ઠાન પવિત્ર છે, પણ આપણી પોતાની કામનાથી અનુષ્ઠાન દૂષિત થાય છે. અહંકારથી અનુષ્ઠાન અશુદ્ધ થાય છે. તમામ શુભ પ્રવૃત્તિ કામના વગર અને અહંકાર વગર કરવી. આ થઈ પ્રવૃત્તિ, તો અશુભ પ્રવૃત્તિનો પરિહાર એટલે કે ત્યાગ કરી શુભ પ્રવૃત્તિમાં નિષ્કામ ભાવે, નિરહંકાર ભાવે જોડાય, એ આ એક ભૂમિકા છે.
બીજી વાત એ કરવી છે કે આનાથી પણ નિવૃત્તિ લેવાની છે. નિવૃત્તિ શબ્દનો સામાન્ય અર્થ કામ ન કરવું, તેનું નામ નિવૃત્તિ. પ્રમાદ કરી ખાટલામાં પડ્યા રહેવું તે નિવૃત્તિ. વ્યસનો કરી ભોગવિલાસમાં સમય આપવો એ બધી નિવૃત્તિ નથી. સરકારના કાયદા પ્રમાણે 58 થી 60 વર્ષે લોકો કામમાંથી નિવૃત્તિ મેળવે છે, પરંતુ આ નિવૃત્તિની વાત નથી. કંઈ પણ ન કરવું તે નિવૃત્તિ નથી. નિવૃત્તિનો સાચો અર્થ શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ. અશુભનો ત્યાગ કરવો એક ભૂમિકા, શુભ પ્રવૃત્તિ કરવી બીજી ભૂમિકા, અને શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ કરવી તે નિવૃત્તિની ત્રીજી ભૂમિકા. શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ એટલે સૂક્ષ્મ પ્રવૃત્તિ. શાસ્ત્રીય પરિભાષામાં કહેવું હોય તો શુદ્ધમાં ઠરવું, શુદ્ધ ચૈતન્યમાં ઠરવું, શુદ્ધ આત્મામાં ઠરવું, સહજાત્મ સ્વરૂપમાં ઠરવું. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર નથી અરે, એવો શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચેતન તત્વ તેમાં પોતાના જ્ઞાનને ઠેરવું, પોતાના ઉપયોગને ઠેરવો, તેને કહેવાય છે નિવૃત્તિ. નિવૃત્તિ પડ્યા રહેવાની વાત નથી. શુભ પ્રવૃત્તિ કરતાં પણ આ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે, સૂક્ષ્મ પ્રવૃત્તિ છે. એને ભગવાન મહાવીર અપ્રમાદ કહે છે, ભગવાન બુદ્ધ અમૂર્છા કહે છે, કોઈ જાગરણ કહે છે, કૃષ્ણમૂર્તિ એને ટોટલ અવેરનેસ કહે છે. નિવૃત્તિ શબ્દનો અર્થ આપણે ઘણો ખોટો કરીએ છીએ. નિવૃત્તિ શબ્દ આવે ત્યારે આપણને થાય કે આ શુભ પણ ગયું અને અશુભ પણ ગયું, સારું થયું, પરંતુ એવું નથી. અશુભની નિવૃત્તિ થઈ, શુભની પ્રવૃત્તિ થઈ, તેનાથી પણ એક ડગલું આગળ વધીને શુદ્ધાત્મામાં ઠરો, આને કહેવાય છે શુદ્ધ ઉપયોગ. પોતાના જ્ઞાનને શુદ્ધ એવા ચૈતન્યમાં સ્થિર કરવું, તેને કહેવાય છે નિવૃત્તિ, આને કહેવાય છે સૂક્ષ્મ પ્રવૃત્તિ. દેવચંદ્રજી મહારાજ કહે છે કે ત્રસ્થાવર્તી કરુણા કીની જીવ એ કે ન વિરાજ્યો, તીન કાળ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન લાદ્યો. ત્રસ અને સ્થાવર જીવોની કરુણા કરી, એક પણ જીવની હિંસા કરી નથી, ત્રણ કાળ સામાયિક પણ કરી છતાં શુદ્ધ ઉપયોગ અમને પ્રાપ્ત થયો નથી, માટે સંસારમાં છીએ. આવી જ એક વાત એમણે ભગવાન મહાવીરના સ્તવનમાં કહી છે કે
આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનું એવો કાર્ય તીણે કો ન સીધો. લોકોના કહેવાથી લોકોની લાજે શુભ આચરણ કર્યું, ઉપવાસ કર્યા, પ્રતિક્રમણ કર્યું, બાકી શું રહ્યું? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મ અવલંબન વગર અમારું કોઈ પણ કામ સિદ્ધ થયું નથી. શુદ્ધ ઉપયોગ એટલે ચૈતન્ય તત્વમાં પોતાના જ્ઞાનને ઠેરવવું. જ્ઞાન બહાર જાય છે, પદાર્થોમાં જાય છે, સંયોગોમાં જાય છે, જ્ઞેયોમાં જાય છે. જ્ઞેય એટલે જાણવા લાયક, અથવા જે જ્ઞાનમાં જણાય છે તેને કહેવાય જ્ઞેય. આખું જગત, આખો સંસાર જ્ઞેય છે. જગતના પદાર્થો જાણવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે. તે રોકાયેલા જ્ઞાનને ત્યાંથી પાછું વાળીને જાણનાર જે આત્મા, તે આત્મામાં જ્ઞાનને ઠેરવવું, એવી જે પ્રવૃત્તિ છે તેને કહેવાય છે પારમાર્થિક નિવૃત્તિ. નિવૃત્તિમાં શુભ પ્રવૃત્તિ કરતાં વિશેષ પ્રવૃત્તિ છે. કઈ રીતે છે? ક્ષણે ક્ષણે જ્ઞાન ઉપયોગ જે બહાર જાય છે ત્યાંથી વાળીને એ ઉપયોગને શુદ્ધ ચૈતન્યમાં, આત્મામાં સ્થિર કરવાનો છે. આનંદગંજીએ તેમની અલૌકિક શૈલીમાં કહ્યું છે કે વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતા જૂઠા બોલી થઈ દીએ છે ધણીજીને આણ. તેઓ એમ કહે છે કે મારી વૃત્તિને પરઘરમાં રમવાનો ઢાળ પડી ગયો છે, ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. જેમ શત્રુંજય ગિરિરાજ ચડવો હોય તો થાક લાગે, ઢાળ ઉતરવો હોય તો થાક ન લાગે, ઓછો લાગે, એની મેળે ઓછી મહેનતથી ઢાળ ઉતરી શકાય છે. તેમ આપણી વૃત્તિને પરમાં જવું હોય તો વાર નથી લાગતી. મંદિરમાં ગયા છીએ પણ વૃત્તિ બહાર હોય, સામાયિક લીધી કે માળા લીધી પણ વૃત્તિ બીજે ક્યાંય હોય, સ્વાધ્યાય કે ભક્તિ કરીએ પણ આપણે ગેરહાજર. મંદિરમાં જાય છે ખોડિયું પણ વૃત્તિ બહાર હોય છે. બહાર જતી વૃત્તિને ત્યાંથી પાછી વાળી આત્મામાં ઠેરવવી, એ પ્રકારના પુરુષાર્થને શાસ્ત્રકારો પારમાર્થિક નિવૃત્તિ કહે છે.
વાતનો સારાંશ એવો આવ્યો કે અશુભ પ્રવૃત્તિ ટાળવી એક અપેક્ષા શૈલી છે, શુભ પ્રવૃત્તિ કરવી એ પણ એક અપેક્ષા શૈલી વાત છે. આખું જગત આ વાતમાં સંમત છે. અશુભ પ્રવૃત્તિ ટાળી શુભ પ્રવૃત્તિ કરવી, જેમાં જગતના બધા ધર્મો સંમત છે. હરિભદ્રી સૂરી મહારાજે શાસ્ત્ર વાર્તા સમુચય નામનો ગ્રંથ લખ્યો છે. પરમ કૃપાળુ દેવ ઉલ્લેખ કર્યો છે કે આ ગ્રંથ અવલોકન કરવા જેવો છે. ગ્રંથના પ્રારંભમાં એક બહુ મજાનો શ્લોક આપ્યો છે. દુઃખમ પાપતમ સુખમ ધર્માત સર્વશાસ્ત્રે સંસ્થિતિ ન કર્તવ્યમત પાપમ કર્તવ્યો ધર્મ સંગ્રહ. પાપથી દુઃખ આવે છે અને ધર્મથી સુખ આવે છે, તેથી પાપ કરશો નહીં અને ધર્મ જરૂર કરજો, શુભ પ્રવૃત્તિ જરૂર કરજો. આમાં આખું જગત સંમત છે અને સ્વીકાર પણ કરે છે. પરંતુ તેનાથી પર થઈને પોતાના જ્ઞાનને આત્મામાં સ્થિર કરવું તે વાત જગત પાસે નથી, એ વાત જ્ઞાની પુરુષો કરે છે. પોતાના સ્વરૂપમાં આત્માને સ્થિર કરવો અને વિકલ્પની પેલી પાર જવું એ વાત કઠિનમાં કઠિન છે.
ફરી યાદ કરી અશુભ પ્રવૃત્તિ કરવી તે પણ એક અપેક્ષાએ સહેલું છે, પરંતુ પોતાના ઉપયોગને જગતના પદાર્થોમાંથી પાછો વાળીને આત્મામાં ઠારવો, ટકાવવો, એ વાત અઘરી છે. આવી અઘરી વાતના નિરંતર જે કરે છે તેને કહેવાય છે નિવૃત્તિ. સમજાયું? કંઈ પણ ન કરવું તે નિવૃત્તિ નથી. શુભ કે અશુભ કંઈ પણ પ્રવૃત્તિ ન કરવી એવો અર્થ નથી. અશુભ પ્રવૃત્તિ કરવી નથી, શુભમાં ટકવું નથી, પણ આગળ વધી સ્વરૂપમાં ઠરવું છે, શુદ્ધમાં ઠરવું છે, પરંતુ આપણે સ્વરૂપમાં ઠરી શકતા નથી, ચંચળતા છે, આપણામાં જોશ કે તાકાત નથી, સ્ટીયરિંગ હાથમાં લઈ ગાડી વાળવી હોય તો પણ જોશ કરવું પડે છે, એમ ને એમ મહેનત વગર વળતી નથી, ઉપયોગને બહારમાંથી પાછો વાળી સ્વરૂપમાં લાવવા બહુ જોર કરવું પડે છે, હિમાલય ચડવો સહેલો છે, નદીના પૂરને રોકવું પણ સહેલું છે, પરંતુ ઉપયોગને પાછો વાળી સ્વરૂપમાં ટકાવવો તે કામ અઘરું, ઘણું અઘરું છે. ભગવાન મહાવીરે 12.5 વર્ષ આવી સાધના કરી, કેવી રીતે સાધના કરી હશે? આ સાધના દેખાતી નથી, શુભ કે અશુભ પ્રવૃત્તિ કરો તો દેખાય, પરંતુ કોઈ શુદ્ધ શુદ્ધમાં ટકતું હોય તે તમને દેખાશે નહીં, તમને થાય કે અમસ્તા જ બેઠા છે, અરે તેઓ બેઠા નથી પણ અંદરમાં કામ કરે છે, એ સામાયિક છે, એ ધ્યાન છે, એ યોગ છે, એ સ્વાધ્યાય છે, તેઓ પોતાની ચેતનાને સ્વરૂપમાં ઠેરવે છે, અને સૌથી મોટું કામ અંદર વિકલ્પની ઝાડ છે, ઝાડ જે ગૂંથાય છે તે વિકલ્પની ઝાડ પુરુષાર્થ પૂર્વક તોડવી તે છે, આવું સામર્થ્ય પ્રાપ્ત કરવું એ અવસ્થાને કહેવાય છે નિવૃત્તિ. આવી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે આ નિયમી ગાથામાં એક પદ્ધતિ છે, એક રીત છે, તેના થોડા સૂત્રો છે, તે જોવાનો પ્રારંભ કરીએ.
બસ ગાથા 90 નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 90 ની અંદર મોક્ષનો ઉપાય વાત છે. મોક્ષનો ઉપાય તો પહેલી વાત બહુ સરસ કરી કે મોક્ષ છે એ સ્વભાવ છે, બરોબર સમજી લેવું. મોક્ષ કોઈ બાહ્ય ચીજ લેવા દેવાની વસ્તુ નથી, મેળવવાની વસ્તુ નથી. પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે, અપ્રાપ્યની પ્રાપ્તિ કરવી નથી. જે નથી જ આપણી પાસે, જે આપણા સ્વભાવમાં જ નથી, જે આત્મદ્રવ્યમાં ગુણરૂપ નથી, સ્વભાવરૂપ નથી, ધર્મરૂપ નથી, એવો કોઈ મોક્ષ લેવો છે એવી વાત નથી. તો શું કરવું છે? પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ આવૃત થઈ ગયો છે, એનું આવરણ હટાવવું છે. મોક્ષ પોતાનો સ્વભાવ છે, એ મેળવવાનો નથી, એ પ્રાપ્ત જ છે, માત્ર એને એ રીતે આપણે એના આવરણને દૂર કરવું. શેના આવરણ છે? કર્મના. કેવી રીતે કર્મ બંધાય છે? શુભાશુભ ભાવથી, શુભ ભાવથી અશુભ ભાવથી, અશુભ ભાવથી નિકૃષ્ટ કર્મ બંધાય, શુભ ભાવથી ઉત્કૃષ્ટ કર્મ બંધાય, અશુભ ભાવથી પાપનો સંયોગ થાય, શુભ ભાવથી પુણ્યનો સંયોગ થાય. પણ આ બધા જે છે એ કર્મ છે, એનું આવરણ છે, અને આવરણને કારણે શુભ કરે ફળ ભોગવે દેવા દે ગતિ માય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન કહેવાય. ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. શુભાશુભ કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી, અને એની વાત એમણે મૂકી કે બધા જ ધર્મોની અંદર આ બધી વાત શુભાશુભ પરિત્યાગની વાત આવે છે. મુનિશ્રીએ તો ગીતાનું આ મૂક્યું, શુભાશુભ પરિત્યાગી એ ફ્રેઝ ગીતામાંથી લઈને મૂક્યું છે, પણ સામાન્ય રીતે ગીતાના વાંચકો, અભ્યાસુઓ, વિદ્વાનો ક્યાંય આ વાત જોવા સમજતા નથી. અધ્યાત્મનું રહસ્ય, પરમાર્થની ચાવી પકડાતી નથી, મર્મ પકડાતો નથી. શાસ્ત્ર છે અને શાસ્ત્રોમાં વાર્તા પણ છે આત્માની, પણ શાસ્ત્રનો મર્મ તો સત્પુરુષના અંતઃકરણમાં છે. આવો કોઈ જાગૃત પુરુષ, જાગેલો પુરુષ મળે તો એ આપણને એનો મર્મ પકડાવે. એટલે એણે કહ્યું કે ભાઈ જે કંઈ છે એ શુભાશુભની પ્રવૃત્તિ છે, એને છેદી નાખીએ. તો કે છે મોક્ષ માટે એણે કહ્યું કે જેમ શુભાશુભ કર્મપદ જાણ્યા સફળ પ્રમાણ, શુભાશુભ કર્મ સફળ છે એનું ફળનું બેસવાપણું છે, શુભ કે અશુભ ફળ આપે છે, કર્મ બંધાય છે અને કર્મબંધ કોઈને કોઈ ગતિનું ફળ આપે છે, દેવગતિનું આપે, નરક ગતિનું આપે, મનુષ્યનું આપે, તિર્યંચનું આપે. નિવૃત્તિ સફળતા બીજી સમજા. પેલું મોક્ષ છે એ પોતાનો સ્વભાવ છે, એને આવરણ છે કર્મનું, કર્મના કારણ શુભાશુભ ભાવ છે અને હવે કહે છે કે એ પ્રવૃત્તિના કારણે છે, કાં તો શુભ પ્રવૃત્તિમાં જીવ છે કાં તો અશુભ પ્રવૃત્તિમાં છે. એથી આગળ વધીને કહે છે કે નિવૃત્તિ પણ સફળ છે. જેમ શુભાશુભ પ્રવૃત્તિ અનંત કાળનું પરિભ્રમણ આપે છે એમ નિવૃત્તિ મોક્ષ આપે છે. આ નિવૃત્તિના અર્થની સમજ માટે આ બે ત્રણ પાના લખ્યા છે કે નિવૃત્તિ શું, નિવૃત્તિ કોને કેવી. તો જુદી જુદી માન્યતા લોકોની અંદર પોતાનો જેવો સંકુચિત વિચાર હોય, જેટલી પોતાની વિચારશક્તિ ક્ષયોપશમ હોય એના પ્રમાણે વિચાર કરે. કોઈ સમજે કે આપણે ધંધાકીય પ્રવૃત્તિમાંથી છૂટા થઈ ગયા એટલે નિવૃત્તિ, કોઈ સમજે કે ઘરના કામકાજની જવાબદારીમાંથી છૂટા થઈ ગયા એટલે નિવૃત્તિ, એમ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નિવૃત્તિનો અર્થ કરે છે. પણ પરમાર્થ અર્થ સમજવો પડે કે જ્ઞાની પુરુષોએ જ્યારે નિવૃત્તિ શબ્દ મૂક્યો છે કે તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ, હે સુજાણ સુયોગ્ય શિષ્ય તને મોક્ષ મળશે, તું જાણી શકે છે, સમજી શકે છે, તારી આ ક્ષમતા છે, તું હવે આ પાંચ પદને જાણીને એટલો સમજદાર થયો છે કે નિવૃત્તિની સફળતા છે તારા મગજમાં બેસાડ. નિવૃત્તિ લીધા પછી તો અટવાય છે જીવ, ગૂંચાય છે અને એટલી વાર એવા મથામણ કરે છે કે ઉલટાનો વધારે બંધાતો જાય છે. એટલે વધારે ને વધારે અધર્મ નિવૃત્ત લોકોમાં હોય. એ જ્યાં સુધી પોતાની પ્રવૃત્તિમાં હતો ત્યાં સુધી એનું કર્મ બાંધવાનું ક્ષેત્ર મર્યાદિત હતું, હવે અમર્યાદિત થઈ ગયું. બે રોકટોક, હાવ નવરો તો નવરો નખોદવાડે. અશુભમાં હોય તો સંસારી લોકોનું નખોદવાડે અને શુભમાં હોય તો પોતાનું નખોદવાડે. નિવૃત્તિનો અર્થ આખી પદ્ધતિ બે શબ્દોમાં વર્ણવી છે, એક પ્રવૃત્તિ અને બીજી નિવૃત્તિ. નિવૃત્તિની એક વ્યાખ્યા અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને શુભમાં પ્રવર્તન કરવું, જો શુભનો નિષેધ નથી. શુભનો નિષેધ નથી પણ શુદ્ધમાં જવા માટે, સ્વરૂપમાં ઠરવા માટે, આત્મવિચાર થવા માટે આ શુભ પ્રવૃત્તિ સહાયક છે. એના અનુષ્ઠાનો, એની ક્રિયાઓ, એની વિધિઓ, એની પદ્ધતિઓ એ બધી સાધનામાં મૂકી છે. બધા શુભયોગ છે, આપણા જેટલા આપણે અનુષ્ઠાન કરીએ એ બધા શુભયોગ છે, પણ એ આપણને બાહ્યથી રીતે મદદરૂપ થાય છે. શેમાં મદદરૂપ થાય છે? સ્વરૂપમાં જવા માટે, અંદરમાં જવા માટે. તો આ બધી પ્રવૃત્તિ છે. કૃપાળુ દેવે 430ના પત્રમાં કહ્યું કે જીવનું કલ્યાણ કયા સંપ્રદાયથી થાય, કે જે સંપ્રદાયમાં અસંગપણા હેતુએ બધી ક્રિયાઓ કરાવવામાં આવતી હોય અને જીવોનું ચિત્ત આત્મ ઉપર હોય, જ્ઞાન ઉપર હોય. આ સંપ્રદાય ગમે તે હોય, પછી જૈન કે જૈનેતર ગમે તે હોય, ત્યાં જીવના કલ્યાણ થવાનો જોગ જાણીએ છીએ. કેટલું સરસ રીતે મૂકી દીધું છે, 430માં મૂક્યું છે. તો અહીંયા કહે છે કે એ બધા સાધનો છે, પણ જીવ સાધનોની આસક્તિ કરે તો. એટલે આગળ આવ્યું કે આસક્તિ રહીતી પ્રવૃત્તિ એ નિવૃત્તિ નથી. સુખ પ્રવૃત્તિ કરીએ તો પણ તેની આસક્તિ, તેની પકડ, તેનો અહંભાવ, તેનું અભિમાન, તેનો અભિનિવેશ કંઈ ન હોવું જોઈએ. કૃપાળુ દેવ આત્મસિદ્ધિની અંદર આવી સૂક્ષ્મ વાતો આપણને જગજોર કરી નાખે, પણ આપણો ઉપયોગ ત્યાં હોય તો, કે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે, અમે આ માર્ગ કહીએ છીએ, તમે સમજો કે શુભ દ્વારા શુદ્ધમાં જવાનો માર્ગ તમને કહીએ છીએ. તમે આસક્તિ છોડીને શુભ કરો, ચિંતન કરો, આત્મવિચાર કરો. આત્મવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને પ્રવૃત્તિથી અવકાશ લીધા વિના આત્મવિચાર ઉગે પણ નહીં. અત્યંત સૂક્ષ્મ વૈજ્ઞાનિક આ પદ્ધતિ છે, અત્યંત વૈજ્ઞાનિક. આ વિતરાગ વિજ્ઞાન છે. સામાન્ય વિજ્ઞાન સમજવા માટે પણ આપણી એકાગ્રતા, બુદ્ધિની સૂક્ષ્મતા, ઉપયોગની તીવ્રતા જરૂરી છે. માત્ર આ પરમાર્થ વિજ્ઞાન નહીં, સંસારનું વિજ્ઞાન સમજવું હોય, કોમ્પ્યુટર ન જાણતા હોય એને સમજવું હોય, નેટવર્ક ન જાણતા હોય એને સમજવું હોય, વેબસાઇટ ન જાણતા હોય એને સમજવું હોય, અને 50 પ્રકારના લફડા નીકળે છે વેબસાઇટને, એપસાઇટને, ફલાણું ટીકણું, એને માટે સમજવા માટે ઉપયોગ જોઈએ, એકાગ્રતા જોઈએ, તીવ્રતા જોઈએ, બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. જડ બુદ્ધિ રાખીએ તો એ ભાષા પણ સમજાય નહીં, એ તો ડિજિટલ લેંગ્વેજ છે. ભલે હું એમએની અંદર ગુજરાતી શાસ્ત્રોનો પીએચડી થયો, સો વોટ, તું નિરક્ષર છો, તું અભણ છો, કોમ્પ્યુટરની ભાષામાં તું અભણ છો, યુ આર ઇલિટરેટ. એ જેમ વસ્તુ વ્યવહારમાં આપણને પકડમાં આવે છે, એમ પરમાર્થની અંદર પણ આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે જીવને એ પોતાની આવી ઉપયોગની શુદ્ધ ધારા આસક્તિ રહિત હોય એને નિવૃત્તિ કહેવાય છે. આ વાત મૂકીને એટલું સરસ રીતે આ સૂક્ષ્મ સમજાયું છે. તો એને માટે પ્રક્રિયા કઈ છે? તો કે છે, શ્રોતવ્યો મંતવ્યો નિધિ ધ્યાસિતવ્યો, આત્માનું શ્રવણ કર, મનન કર, તેનું નિધિ ધ્યાસન કર. એ પ્રક્રિયા કરવા માટે તારી પાસે નિર્મળ અંતઃકરણ એટલે ચોખ્ખું મન જોઈએ. જેમ મન એસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર. આવું ચોખ્ખું મન, શાંત મન. અશુભ પ્રવૃત્તિ જે છે ને એ મનને શાંત કરે છે. આપણે પ્રાર્થના કરીએ, નવકાર મંત્રનું સ્મરણ કરીએ, આપણે કોઈ માળા ફેરવીએ, આ શુભ યોગ છે. પરમાત્માના દર્શન કરીએ, કોઈ સદગ્રંથનું વાંચન કરીએ અથવા શ્રવણ કરીએ, એનેથી શેને મદદ મળે છે? તો મનની નિર્મળતા થાય, ચિત્તની મલિનતા ખસે. સંસારના કાવાદાવામાં, વ્યવહાર પ્રપંચમાં અટવાયેલું ચિત્ત જરા નિર્મળ બને, પોતાના સ્વભાવ ઉપર આવે, પોતાની શુદ્ધતા ઉપર આવે, સ્વચ્છ નીર થાય, સ્થિરતા આવે, તો એ રીતે એને આવી રીતના શુભના યોગથી શુદ્ધમાં જવાની પ્રક્રિયા કરવા માટે એણે આ જીવનની શુદ્ધિ કરવી પડે. અને નિર્મળ અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ, એવું આપણને શુભના યોગ દ્વારા પ્રાપ્ત થાય. એટલે એનાથી કહે છે કે શાંત મનમાં જ્યોતિ પ્રકાશે છે. આ સિદ્ધાંત, શાંતે મનસી જ્યોતિ પ્રકાશતે. આત્મ સાક્ષાત્કાર કોને થાય, શાંતને કે અશાંતને? શાંતને. કેટલી સમજવા જેવી અને આપણા અનુભવમાં આવેલી વાત છે કે જરા પણ ચિત્તની અંદર ઉદ્વેગ હોય, ચિત્તમાં થોડો ઘણો ઉદ્વેગ હોય, કોઈ સંસારની વાતનો ખટકો રહી ગયો હોય મનમાં, અને આપણે ગમે તેવા શુભના સાધન લઈએ તો સ્થિર થવાતું નથી, એકાગ્ર રહેવાતું નથી. આપણી શરીરની સ્થિરતા નથી રહેતી, ચિત્તની તો પછી રહી, શરીરની સ્થિરતા જ નથી રહેતી, હાથ પગ પણ સ્થિર ન રહે, એ માળા ફેરવતો જોજો ને, એના મણકા ચાર ચાર વયા જતા હોય. આપણને ખબર પડી જાય કે આ માળા કરે છે, આની ચિત્તની સ્થિરતાનું કાંઈ ઠેકાણું નથી. એ ક્રિયા કરતો હોય, ખમાસાણા દેતો હોય, ઉલટ પલટ દેતો હોય, કોઈ લાગે નહીં કે આને ભાવ સાથે, શબ્દો સાથે ક્યાંય આ ચિત્ત જોડાયેલું છે, આનું પ્રતિમા સાથે, ભગવાન સાથે કાંઈ નહીં. એ હાથ જોડતો હોય તો ક્યાં જોતો હોય ને હાથ ક્યાં જોડ્યા હોય, ડાફોડિયા મરતો 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 નમો નમોજી નામ કર્યા કરે, ક્યાંય સ્થિર નથી, એનું શરીર સ્થિર નથી, ચિત્તની સ્થિરતા ક્યાં લેવા જવી. તો આ શુભના યોગને લેવા માટે કે છે, કરો, શાંત મનમાં જ્યોતિ પ્રકાશે છે, આ શુભ પ્રવૃત્તિમાં નિષ્કામ ભાવ અને નિરહંકાર મન જોઈએ. આ એક ભૂમિકા છે, શેની? શુભની ભૂમિકા, શુદ્ધમાં જવા માટે, અંતર્મુખ થવા માટે. એટલે એની પદ્ધતિની અંદર બીજી વાત એ મૂકી છે કે ભાઈ, એણે બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં જવું. બહિર્મુખતા કોને કહેવાય? બહિર્મુખતા. આપણું દેહ મન કાયા જે મળી છે અને ઇન્દ્રિયોને મન મળ્યું છે, એ દ્વારા ઉપયોગ બહાર જાય, ઉપયોગ બહાર જાય. પર પદાર્થને જાણવા, જોવા, વિચારવા, એના સંબંધી ચિંતન કરવું, આ બહિર્મુખતા છે. એને જે સાધન મળ્યું શરીરનું, એની ઇન્દ્રિયો મળી, એની લબ્ધિના સાધનો છે આ બધા, અને મન એની લબ્ધિના સાધન છે. એ ધારે તો આખા જગત સાથે જોડાઈ શકે છે, ગુફામાં બેઠા બેઠા પણ આખા લોક સાથે જોડાઈ શકે, એને પ્રત્યક્ષ ક્યાંય જવાની જરૂર નથી. તો એ પોતાના ઉપયોગથી, તો જેનો ઉપયોગ પોતાના મન વચન કાયાના યોગ દ્વારા બાહ્ય જગતમાં છે, આત્માની એ અવસ્થા, ઉપયોગની એ અવસ્થા, એને આપણે બહિર્મુખતા કહીએ છીએ. કે એ ઇન્દ્રિયથી જીવે છે, એ મનથી જીવે છે, એટલે પછી કલ્પનાથી જીવે છે, જ્ઞાન તો છે નહીં, અજ્ઞાનથી જીવે છે, કલ્પનાથી જીવે છે, મિથ્યા વાસનાઓથી જીવે છે. કેમ કે બહારનું જગત તો મિથ્યા છે અને એને સાચું લાગ્યું છે, એટલે તો એની અંદર ઠરી ગયો છે. બહારના જગતમાં ઠરવું એ બહિર્મુખતા, અને અંતર્મુખતા એટલે મન વચન કાયાના ઉપયોગને બહારના જગતમાંથી પાછું વાળી, ખસેડી લઈ, અંદરની અંદર પોતાની જ્ઞાન દશાને વાળવી. બહાર પણ ઇન્દ્રિયોમાં જ્ઞાન દશાથી જ એ વેપાર થતો હતો, જ્ઞાન દશા વિના તો આપણે બહાર જોઈએ તો કંઈ ન દેખાય. આંખ ખુલ્લી હોય પણ આપણો ઉપયોગ ન હોય તો સામે ઝાડ છે કે ઝાડ ઉપર કોઈ પક્ષી બેઠું છે, કયું બેઠું છે, કબૂતર છે કે હોલો છે, શું ખબર પડે. આપણો ઉપયોગ મૂકીએ તો કહીએ કે આ બરોબર છે, આંખ તો છે, ઉપયોગ વિના કોઈ વસ્તુ જણાતી નથી. એમ ઉપયોગનો વેપાર મન વચન કાયાના યોગમાંથી ખેસવીને અંતર્મુખ કરવો. અંતર્મુખ કરવાથી એ ઉપયોગ જ્ઞાન દ્વારા પ્રવૃત્ત થાય, અને એ જ્ઞાનની દશા ક્યાં વાળી? એને સ્વ તરફ. અને પછી વિચાર આવે કે ઓહો, આ જ્ઞાનથી આ જગત જણાતું હતું, તે જ્ઞાન હું, મારું સ્વરૂપ તે જ્ઞાન, હું જ્ઞાનમય. એમ કરતા કરતા એ જ્ઞાનના સ્વરૂપને, ઉપયોગની એકતા કરવાથી ધીરે 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 એને વ્યવહારનું વિસ્મરણ થતું જાય, એને વ્યવહાર પ્રપંચમાંથી એના ચિત્તની મલિનતા ખસતી જાય, એ પોતા ક્યારેક પોતાના સ્વરૂપમાં ઠરે. કારણ કે જેવો સ્વરૂપનો વિચાર આવે એટલે હું તો આનંદનો, પ્રસન્નતાનો મહાસાગર છું, શાંતિનું ધામ છું, સુખધામ છું, અરે અનંત ગુણોનો સ્વામી છું. જેમ જેમ જ્ઞાનીના વચનો દ્વારા આત્મસ્વરૂપનો એક એક ગુણનો વિચાર કરે, આત્માની એક એક શક્તિનો વિચાર કરે, સમયસારની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યજીએ આત્માની 47 શક્તિનું વર્ણન કર્યું છે. અને એના ઉપર અનેક વિદ્વાનોએ એના લેખ લખ્યા છે, ગ્રંથ લખ્યા છે. એ શું કામ? આત્મામાં તો અનંત શક્તિ છે, પણ જે શક્તિ પ્રગટ છે, જે પકડી શકાય એવી છે, જે ગ્રહણ કરી શકાય એવી છે, જે વ્યક્ત છે, એનું એને વર્ણન કર્યું. આચાર્ય પણ લખે છે કે અનંત શક્તિ છે. જૈન દર્શનના જે આપણા માર્ગના આ બધા સાધુઓ છે, દરેકે પોતપોતાની જુદી જુદી દ્રષ્ટિથી એ શક્તિનું વર્ણન કર્યું. પણ સરળમાં સરળ ઉપાય એ છે કે આત્માની બે શક્તિ એવી છે કે પ્રગટ છે, પ્રગટ છે, અને એને પકડવા કોઈ બીજી બુદ્ધિની મથામણ કરવી પડે એમ નથી. એક છે જ્ઞાન અને બીજું છે દર્શન. એક છે એની જ્ઞાન. એ જ્ઞાન એવું છે કે જગતના આત્મા સિવાય કોઈ પદાર્થની અંદર નથી. દર્શન પણ આત્મા સિવાય કોઈ પદાર્થમાં નથી. કોઈ પૂતગલમાં જોવાની જાણવાની શક્તિ નથી, કોઈમાં નથી. એનો સરસ શબ્દ જૈન દર્શનમાં સરસ કોઈન કરીને આપ્યો છે. એને કહેવાય છે ઉપયોગ. ચૈતન્ય એ ચેતનાનું સ્વરૂપ છે. જ્ઞાન દર્શન એ ચેતનાનું સ્વરૂપ છે, અને એક ચેતના ક્રિયાત્મક અવસ્થામાં જ હંમેશા હોય છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, તો એની અર્થક્રિયા શું ચાલે છે? જ્ઞાન અને દર્શનની પ્રત્યેક સમયે ઉપયોગ, જોવું ને જાણવું. એટલે ઉપયોગમાં બે આવી ગયું. જીવ સદા ઉપયોગવંત છે. છે દેહાદેથી ભિન્ન આત્મા રે. કેવો છે આત્મા? ઉપયોગી સદા અવિનાશ. આ સદા શબ્દ ઉપયોગ સાથે છે. એક સમય પણ એવો નથી કે આ ઉપયોગ ન હોય એનો. પછી બહિર્મુખ હોય, અંતર્મુખ હોય, સાચો હોય, ખોટો હોય, એ પછી વાત છે. શુદ્ધ હોય, અશુદ્ધ હોય, શુભમાં હોય, અશુભમાં હોય, એ બધા ભેદ ભાંગા છે, એની ચિંતા નહીં કરો. તત્વ સમજો. આત્મા ઉપયોગવંત છે. ઉમાસ્વાતી મહારાજે તત્વાર્થ અધિગમ સૂત્રની અંદર જીવના લક્ષણ મૂક્યા. 45 આગમના સાર રૂપે 356 સૂત્રો મૂક્યા. એની અંદર જીવનું ચેપ્ટર આવ્યું, એમાં પહેલું મૂક્યું ઉપયોગો જીવ લક્ષણમ. જીવની હજી ઓળખાણ આપે છે, પ્રારંભ કરે છે એક જ સૂત્ર. ઉમાસ્વાતી આવા જબરજસ્ત ગીતાર્થ આચાર્ય જેનામાં એ શક્તિ હતી કે સિંધુને બિંદુમાં ઢાળી દેવું, પરમાત્માના જ્ઞાન સિંધુને સૂત્રરૂપી બિંદુમાં ઢાળી દેવાની તાકાત ઉમાસ્વાતીમાં હતી. એટલે એ તત્વાર્થ અધિગમ સૂત્ર એ ચારે ચાર જૈનના જેટલા ફિરકા છે બધાને માન્ય છે, કેમકે એને બધા સૂત્રો જ આપ્યા. સિદ્ધાંતના સૂત્રો આપ્યા, અફર, અટળ, અચળ, ત્રણ કાળમાં મિનમેખ ન થાય. ઉપયોગો જીવ લક્ષણ. આ ઉપયોગ એટલે જીવની જ્ઞાનવંત દર્શનવંત અવસ્થા. એને અંદર વાળવી, અંતર્મુખ થવું, સ્વરૂપમાં ઠરવું, એ શુદ્ધમાં જવાની પ્રોસેસ છે. શુદ્ધ કોઈ જુદું છે. હું શુભમાં નથી માનતો, અને વ્યવહારનો નિષેધ કરનારા ઘણા છે શુષ્ક જ્ઞાની લોકો. કેવળ નૈવાદના આભાસમાં ફસાઈ ગયા છે, કેવળ શબ્દની જાળની અંદર એ સંકુચિત થઈ ગયા છે. એને ખ્યાલ નથી કે ભાઈ આ શુભમાંથી શુદ્ધમાં જવાય છે. એ શુભ જ્યારે અત્યંત શુભ થાય છે, બધું જ નિષ્કામ બને છે, આસક્તિ રહિત બને છે. આવી શુદ્ધની શુદ્ધ અવસ્થા, શુભની પરમ શુદ્ધ અવસ્થા, પરમ શુભ અવસ્થા બીજા શબ્દમાં કહો એ જ શુદ્ધ છે, બીજું કંઈ નથી. તું તારા સ્વરૂપમાં ઠરી જા. એ ઠરવા માટેના માધ્યમ શુભ છે. ત્યાં તારે કોઈ જ્ઞાની પુરુષના વચનનો આશ્રય લેવો પડે, કોઈ ગ્રંથનો લેવો પડે, કોઈ ગાથાનો લેવો પડે, કોઈ જિનેશ્વરના બિંબનો લેવો પડે, લેવો પડે. પણ તારો લક્ષ્ય એ નથી. જીન થઈને જે જીન આરાધે તે સહી જીનવર હોવે. તું જીનેશ્વરની પૂજા કરસ તું જીનવર થાયસ. આ માર્ગની રહસ્યની ચાવીઓ આપણને સમજવામાં આવતી નથી, એટલે આપણે જીન ભક્તિને જુદું ગણી નાખીએ છીએ કે આ મૂર્તિ પૂજાવાળા છે, અમે તત્વમાં માનનારા છીએ. આ બધી અણસમજણ છે. જીવ એની કક્ષાએ ભક્તિ કરે. સાધુઓને જીન પૂજા કીધી નથી. એક કક્ષા છે, એક અવસ્થા છે જીવની. તો એ પ્રમાણે વિચાર કરીને તમામ શુભ પ્રવૃત્તિ જ્યારે નિષ્કામ બને, તમામ શુભ પ્રવૃત્તિ જ્યારે નિરહંકારી બને, નિર્મોહી બને, નિર્લોભી બને, ત્યારે એ પ્રવૃત્તિ આપણને ક્યાં ઠેરવે છે? શુદ્ધમાં, સ્વરૂપમાં ઠેરવે છે. સ્વરૂપમાં મોક્ષને ઓળખવાની આ શક્તિ મળે છે. એટલે કે શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચેતન તત્વ, તેમાં પોતાના જ્ઞાનને ઠેરવવું, ઉપયોગને ઠેરવવો, તેને કહેવાય છે નિવૃત્તિ. શુભ પ્રવૃત્તિ કરતા પણ આ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે, સૂક્ષ્મ પ્રવૃત્તિ છે, એને ભગવાન મહાવીર અપ્રમાદ કહે છે. અપ્રમાદ. આપણી આ કાળની જાગૃત ચેતનાઓ કેટલીક છે, એ ચેતનાઓમાં બુદ્ધ, કૃષ્ણમૂર્તિ, વિમળાતાય, મહર્ષિ રમણ, મહર્ષિ અરવિંદ, રામકૃષ્ણ, વિવેકાનંદ, આ બધી જુદી જુદી કક્ષાએ રહેલી, પૂર્ણતાએ પહોંચી નથી, પણ જેને પોતાના સ્વરૂપનો અનુભવ કરીને જેમાં ઠર્યા છે એવી ચેતનાઓ છે. તો આખા પર્યુષણ પર્વની અંદરના વ્યાખ્યાન વિમલાતાઈના આબુમાં ગોઠવાયા. એને છેલ્લે દિવસે કીધું કે મેં ભલે 15 પ્રવચનો આપ્યા, તમને હું મહાવીરનો માર્ગ એક શબ્દમાં કહું, અપ્રમાદ. અપ્રમત અવસ્થા, ક્ષણે ક્ષણે જાગૃતિ પોતાના સ્વરૂપની. આ મહાવીરના માર્ગને જો કહેવો એક શબ્દમાં તો એ છે અપ્રમાદ. ભગવાન બુદ્ધે કહ્યું અમૂર્છા. મૂર્છા પરમ હોય, શરીરમાં હોય, દેહમાં હોય, સંયોગોમાં હોય, સંબંધમાં હોય, સંગમાં હોય, અમૂર્છા. કૃષ્ણમૂર્તિએ એની આ તે વર્તમાન વિદેશમાં જ વિચાર હતા, પશ્ચિમનું કલ્ચર હતું, એણે કીધું કે ટોટલ અવેરનેસ, ઇટરનલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ અવેરનેસ, ચોઇસલેસ અવેરનેસ, ચોઇસલેસ, કોઈ પસંદગી ન આવે, એટલી જાગૃતિ કે જેમાં કોઈ આ સારું આ ખરાબ આ શુભ આ અશુભ એ પણ ભાવ ન રહે. આવી ચોઇસલેસ અવેરનેસ સ્થિતિથી એણે એની ભાષામાં વાત કરી. બધાએ જુદું જુદું કહ્યું, પણ પ્રવૃત્તિમાંથી એ ગયા પોતાના પરમ તત્વમાં. આખરે એમાંથી એને પ્રવેશ કર્યો પરમ તત્વમાં. આને કહેવાય છે શુદ્ધાત્મામાં ઠરો, એને કહેવાય છે શુદ્ધ ઉપયોગ. અને જીવ જ્યારે શુભ પ્રવૃત્તિના આશ્રયથી અને આલંબનથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઠરે છે ત્યારે એને કહેવાય છે શુદ્ધ ઉપયોગ. પોતાના જ્ઞાનને શુદ્ધ એવા ચૈતન્યમાં સ્થિર કરવું એને કહેવાય નિવૃત્તિ. આ નિવૃત્તિની વ્યાખ્યા. પોતાના જ્ઞાનને શુદ્ધ એવા ચૈતન્યમાં, ચૈતન્ય સદા શુદ્ધ છે, એમાં સ્થિર કરવું આને કહેવાય નિવૃત્તિ. વર્ણવાની જરૂર નથી લોકોને, મેં આ છોડ્યું, મેં આ નથી કરતો, હું આમ નથી કરતો, ને હું ક્યાંય નથી જતો, મેં તો આટલું જ રાખ્યું છે ને. આ બધું તો આપણું બધી બાલિશતા છે, ચાઇલ્ડ પ્લે, છોકરમજ છે. સમજ નથી, પારમાર્થિક સમજ નથી. પારમાર્થિક સમજ એમ કહે છે કે આ ઉપયોગ અસંખ્ય પદાર્થોમાં અનંતમાં વિખરાયેલો છે, વેરાયેલો છે, એમાંથી પાછો વાળી અને એ બધાને જાણનાર એવો હું. આ બધું જણાય છે એમાંથી નીકળીને આ તમામને જાણવાની તાકાત કોનામાં? આ કોણ જાણે છે આ બધાને? એ તત્વ ક્યાં છે? તો એ તત્વ તે હું છું. મારી વિદ્યમાનતાથી જ આ બધું જણાય છે, ઉરદ્ધતા. ત્રીજું લક્ષણ, જીવના લક્ષણ, સમતા રમતા, આ બધું મને જણાય છે. એનો મતલબ એ કે હું છું. કોઈ જાણનાર છે, કોઈ દેખનાર છે, કોઈ ચેતનાર છે. એક એકને વસ્તુને ઓળખે છે, વિવેક કરે છે. અને બધી વસ્તુ ઉત્પન્ન થાય એને જાણે, એનું નષ્ટ થાય એને જાણે, એનામાં રૂપાંતર થાય એને જાણે, એનામાં પરિવર્તન થાય એને. આવી અલૌકિક તાકાત કોની, આ સામર્થ્ય કોનું? આ જીવનું પોતાનું. ત્યારે મારા શાસ્ત્રોનું પણ નથી એ સામર્થ્ય, મારું છે, મારો સ્વભાવ છે, એમાં ઠરવું. આવું ન કર્યું હોય ત્યાં સુધી બધી સુખ પ્રવૃત્તિ કરી છે પણ એ નિષ્ફળ જાય છે. એમાં દેવચંદ્રજીની બે ગાથાઓ બહુ સરસ મૂકી છે. પરમ જ્ઞાની દેવચંદ્રજી તો આ કાળની અંદર આત્મદર્શી પુરુષ હતા અને એણે લખ્યું કે તરસસ્થાવર કે કરુણા કીધી, જીવ એક ન વિરાધ્યો. અરે કેટલી દયા પાડી મેં, છકાઈના જીવોની દયા પાડવામાં બાકી નથી રાખ્યું. ત્રણેય કાળ સામાયિક કર્યું, સવાર બપોર સાંજ, જેમ જ્ઞાનીની આજ્ઞા એમ કર્યું, છતાં મને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ. છ કાયની દયા પાડવામાંથી આપણે જોયું છે ને, આપણા ઘણા સાધુ સાધ્વીઓ આમાંથી જ નવરા નથી થતા. ઉપયોગની શુદ્ધતા લાવો, તમે આ શું મહિંડા છો, દોડા દોડી કરીને આમ કર્યું છે, અહીંયા આમ મૂક્યું છે, અહીંયા આમ, લપમાંથી નવરા નથી થતા. એને આ દેવચંદ્રજીની કડી ક્યાંથી સમજાય કે ત્રસ્થાવર છે કાયના જીવની દયા પાડી. અને કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં લખ્યું છે કે છ કાયની દયા પાડે એ પણ હજી સત્પુરુષનું લક્ષણ નથી. આત્મામાં જેનો ઉપયોગ છે એ સત્પુરુષનું લક્ષણ છે. એટલે હોવી જોઈએ, બધું હોય તો જ આ થાય, નહીતર ન થાય. અને ત્રણેય કાળ સામાયિક કરે છે તો ક્રિયા થાય છે, છતાં શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય. અને પછી કે છે શું કામ ન થઈ આ બધી ક્રિયાઓ કરતા, કેમ નિષ્ફળ ગયું આ બધું? વ સાધન બાર તદપી કચું, કેમ ન પડ્યો સાહેબ, શું વાંધો? તો કે આદર્યું આ ચરણ લોક ઉપચારથી. શું કામ કર્યું બધું? લોકને દેખાડવા. લોકોને હું ધાર્મિક છું એવું બતાવવું પડે છે, કહેવું પડે છે. અને કહેવા માટે કંઈક ને કંઈક આપણે બહાર એનું પ્રદર્શન કરવું પડે છે. અને એ કરવા માટે કહેવું પડે કે તમે જાણો છો, મારે ખબર ના પણ, ઉઠીને એક સામાયિક કરી લો, બપોરે બીજી કરી લો, રાત્રે ત્રીજી કરી લો, કેવું પડે છે. શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ નથી થઈ, લોકસંજ્ઞા એ થતી ક્રિયાઓ છે. વ્રત હોય તો જાહેર કરવા પડે છે. આમાં કે છે કે એક માણસ શાંત બેઠો છે, મુનિશ્રી કે છે કે એ પોતાના જ્ઞાનને આત્મામાં ઠેરવે છે, એની વૃત્તિ અંદર છે. આપણને એમ લાગે કે કાંઈ કરતો નથી. કોઈ શુદ્ધમાં ટકતું હોય તો તમને દેખાશે નહીં. સમજાય છે વાક્ય? કોઈ શુદ્ધમાં ટકતું હોય તો તમને દેખાશે નહીં, તમને થાય કે અમસ્તા બેઠા છે. પણ અરે તે બેઠા નથી, પણ કામ કરે છે. આ આત્મિક પુરુષાર્થ છે ને, ઉપયોગનો પુરુષાર્થ છે. વૃત્તિઓને બહાર જવા દેતા નથી, પદાર્થોમાં વૃત્તિ અટવાતી નથી, એટલા પોતે સ્વયં એટલું સંયમ ધરીને બેઠા છે. આપણને લાગે કે હાઉ કાંઈ નથી કરતા, કંઈક કરવું તો જોઈએ ને, બેઠા બેઠા. તો કે છે આવું આપણને લાગે છે, પણ એ કામ કરે છે, એ સામાયિક છે, એ ધ્યાન છે, એ જ યોગ છે. એ પોતાની ચેતનાને સ્વરૂપમાં ઠેરવે છે. અને મહાવીરની 12.5 વર્ષની સાધના આજ છે. કોઈ પૂછે કે મહાવીરે કેટલા પડી લેહણ કર્યા? સાધુના આચાર છે ઘણા, કેટલી વાર દેવવંદન કર્યા? પ્રશ્ન કરશો નહીં કોઈ દિવસ. આ આપણી અજ્ઞાનતાનો પ્રશ્ન છે, બુદ્ધિમાંથી ઉપજેલો છે. કોઈ દી ન કરવો, આવી દશા ઓળખાય તો ઓળખવાનો પ્રયત્ન કરવો. વિરાધના કે આસાધનાનું કામ કોઈ કાળે કરવું નહીં. જ્ઞાનીની અવજ્ઞા થાય, આશાતના થાય. એ મહાવીરની સાધનાનું રહસ્ય નથી પકડાતું, એ વાત સાચી છે. એ જિજ્ઞાસા રાખવી કે એ પ્રકારની સાધનાનું સ્વરૂપ કેવું હશે કે 23 તીર્થંકરોને જેટલો કર્મબંધ નહોતો એટલો 24માં મહાવીર નહોતો, એના સરવાળાથી વધારે. એને 12.5 વર્ષના કાળની અંદર સમાપ્ત કર્યો. બાકીના તીર્થંકરના તો આયુષ્ય પણ લાંબા હતા, પણ આણે કર્યો. કૃપાળુ દેવને આયુષ્ય ટૂંકું હતું તેમ લખ્યું કે 10 વર્ષે રે ધારા ઉલસી, અમે 10 વર્ષની અંદર મુંબઈની અંદર પ્રવૃત્તિ કરતા કરતા મટ્યો ઉદય કર્મનો. અમે કર્મને મિટાવી દીધા, એના ગર્ભને મિટાવી દીધું, આત્માનું શાસન સ્થાપિત કર્યું. અમે કર્મનો ક્ષય કર્યો. જ્ઞાનીની દશા સમજાય તો સમજવી, નહીતર એમ કે કૃપાળુદેવ પ્રતિક્રમણ કરવા ક્યાં દેરાસરમાં જતા હતા? મૂર્ખા, તારી ભૂમિકા હજી પાઠશાળાની એ નથી, અને તું આ લઈને બેઠો છું એને ક્યાં વાત કહે? કેમ કે તને આ બધું ખબર છે, બાહ્ય ચામ જે ગચ્છમાં છો, જે સંપ્રદાયમાં છો, જે પદ્ધતિમાં છો, એનાથી જાણો છો. આમ સામાયિક થાય, આમ કૌશક થાય, આમ બંધન થાય, આમ વ્રત થાય, આવું એણે ક્યારે કર્યું? આપણે જ્ઞાનીને મૂલવા નીકળ્યા છે. આપણી મૂડી શું? આ અજ્ઞાન આપણું. સાધનાનું સ્વરૂપ સમજતા નથી, નિવૃત્તિનું સ્વરૂપ સમજાતું નથી. કૃપાળુદેવ લખે કે પ્રવૃત્તિમાં બેઠા બેઠા પણ અમે નિવૃત્ત છીએ. ચારે તરફ ઉપાધિની જ્વાળાઓ પ્રગટે છે, છતાં અમે સમાધિમાં છીએ. અને પછી લખ્યું પરમ સમાધિમાં છે. પછી લખે અમને પણ આશ્ચર્ય થાય છે, આ આત્માની અંતરંગ અવસ્થા છે, આ નિવૃત્તિનો અદ્ભુત યોગ છે. એ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી આપણને આવા વિકલ્પો થયા કરશે. આત્મામાં જ્ઞાનને ઠેરવવું એવી જે પ્રવૃત્તિ છે એને કહેવાય છે પારમાર્થિક નિવૃત્તિ. અહીંયા મુનિશ્રી લખે છે કે અશુભ પ્રવૃત્તિ ટાળવી અને શુભ પ્રવૃત્તિ કરવી એમાં તો બધા ધર્મો સંમત છે. દયા, દાન, પરોપકાર, શીલ, સદાચાર કયો ધર્મ આને નથી માનતો? એટલે આપણે બોલીએ પણ ખરા કે બધા ધર્મો આવું જ કરવાનું કહે છે ને, કે એ જ કહે. એ સિવાય શું કહે? એથી આગળ કોણ કહે છે? અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. લ્યો, વ્યાસ મુનિએ કીધું કે 18-18 પુરાણનો સાર તમારે સાંભળવો છે, તો એક અડધા વાક્યમાં અમે કહીએ છીએ કે કોઈને પીડા આપવી એ પાપ છે અને કોઈનું ભલું કરવું એ પુણ્ય છે. બસ બધા ધર્મો અહીં સુધી રોકાઈ ગયા છે કે અશુભને ટાળવો અને શુભની પ્રવૃત્તિ કરવી. અને પછી સ્વર્ગની વાત આવે, મનુષ્યની વાત આવે, દેવગતિની ચમત્કારની વાત આવે, બધું આવે. પણ મોક્ષનું સ્વરૂપ ગતિ રહિત અવસ્થા, કર્મ રહિત અવસ્થા, શરીર રહિત અવસ્થા, એ પોતાના દેવની પણ શરીર રહિત અવસ્થાની કલ્પના કરી શકતા નથી. અદ્ભુત જૈન દર્શન છે. એ કહે છે કે આ બધાથી પર થઈને શુભ પ્રવૃત્તિમાં તો આખું જગત સમજ છે, પણ એનાથી પર થઈને જ્ઞાનને આત્મામાં સ્થિર કરવું આ વાત જગત પાસે નથી. એ વાત જ્ઞાની પુરુષો કરે છે. પોતાના સ્વરૂપમાં આત્માને સ્થિર કરવો, વિકલ્પની પેરે પાર જવું, આ કઠિનમાં કઠિન વાત છે. વિકલ્પની જાળ પુરુષાર્થપૂર્વક તોડવી છે, એવું સામર્થ્ય પ્રાપ્ત કરવાનું છે. વાત કઠિન છે. માર્ગ એટલા માટે કે પરિચિત માર્ગની સીમાઓ છે, અને જે વાતાવરણમાં રહીએ છીએ, જે જાગતિક વિશ્વમાં રહીએ છીએ, એની સીમાઓ છે. હજુ ભારત જેવા દેશની અંદર એ સીમાઓ વિસ્તૃત છે. જેમ અનાર્ય ભૂમિની અંદર જઈએ, જેમ ભૌતિકવાદી જગતમાં જઈએ, એમ એ બધી સીમાઓ સીમિત થતી જાય. ત્યાં તો આય ન આવે. સર્વજીવોની રક્ષાનું ગાંડ પણ મૂકો, મનુષ્ય માટે જે કરવું હોય કરો. હ્યુમેનિટી ઇઝ ધ બેસ્ટ રિલિજન. નોટ હ્યુમેનિટી બટ ડિવિનિટી ઇઝ ધ બેસ્ટ રિલિજન. આ હિન્દુસ્તાનનો મેસેજ છે, અધ્યાત્મ સંસ્કૃતિનો મેસેજ છે કે એવરી સોલ ઇઝ ડિવાઇન. આ ડિવિનિટીના અમે સંતાનો છીએ, અમારો ધર્મ એ છે. હ્યુમેનિટીથી જગતના જીવોની રક્ષણ કરવાની જવાબદારી છે. તો એના નામે ક્રૂર હિંસાઓ, પાપાચાર બધું ચાલે છે. એક અધ્યાત્મ ભૂમિને છોડીને જાઓ તો બધો દાયરો સીમિત થતો જાય છે, એની સીમાઓ ઘટતી જાય છે, અને છેલ્લે આવતા આવતા જગત તો આજે પોતા ઉપર આવીને ઊભું રહી ગયું છે. આઈ એન્ડ માય સેલ્ફ. તો પોતાના સંતાનો પણ એ પોતાના દાયરાની બહાર નીકળી ગયા છે, ખ્યાલ નથી આવતો. વેલફેરના નામે, હેપીનેસના નામે, મટીરિયાલિઝમના નામે અનેક પ્રકારની વિકૃતિઓ જ્ઞાનમાં ઘૂસી ગઈ છે, અને લોકો પોતાને પ્રોગ્રેસિવ મોડર્ન સમજે છે કે અમારે ત્યાં તો આમ જ હોય. કારણ કે તમે બીજાની અંદર શુભની અંદરથી હવે પાછા બેઠા છો, હવે તમારો શુભમાંથી આગળ વધવાની વાત અમારી પાસે છે, અને તમે શુભમાંથી હવે પાછા વળો છો. એટલે તમારું શુભનું ક્ષેત્ર સંકીર્ણ થતું જાય છે, સંકોચાતું જાય છે. જીવદયા હવે તમને જચતી નથી, તમારા મગજમાં હવે ઉતરતી નથી. એટલે હરિભદ્રસુરી મહારાજે જેમ યોગની અંદર બધી યોગની ક્રિયાઓનો એમણે અભ્યાસ કર્યો, તમામ દર્શનોનો, અને પછી યોગ દ્રષ્ટિ સમુચય નામનો ગ્રંથ લખ્યો, અને એમાં બતાવ્યું કે જે જૈન યોગ છે એ કેટલો પાવરફુલ છે. કારણ સિદ્ધિ વ્યાખ્યા આપી કે જીવને મોક્ષ સાથે જોડે એવો કોઈ પણ વ્યવહાર, એવી કોઈ પણ ક્રિયા, એવી કોઈ પણ વિધિ, એને યોગ કહેવાય. યોગ એટલે આવી હાથપગની પ્રવૃત્તિ નહીં. આ હરિભદ્રસુરી યોગ દ્રષ્ટિ સમુચય, એમ એણે બીજો ગ્રંથ લખ્યો. તમે જુઓ તો ખરા કેવા આચાર્યો આ પરંપરામાં થયા છે. શાસ્ત્ર વાર્ચા સમુચય, કે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો જગતના તમામ ધર્મોના, અને શાસ્ત્ર વાર્તાઓ સમુચય નામનો ગ્રંથ રચ્યો. એ ગ્રંથ રચીને એની અંદર એણે ઉલ્લેખ કર્યો કે બધા ક્યાં સુધી પહોંચ્યા છે, તો કે દુઃખમ પાપાત સુખમ ધર્માત સર્વશાસ્ત્રે તું સંસ્થિતિ. મેં બધા શાસ્ત્રોમાં હું ફરી વેળો, બધાનો સાર આટલો જ છે કે દુઃખથી પાપ મળે અને સુખથી, અરે ધર્મથી સુખ મળે અને પાપથી દુઃખ મળે. માટે ન કર્તવ્યમ પાપમ કર્તવ્યો ધર્મ સંગ્રહ, માટે તું પાપ કરીશમાં અને ધર્મ મરે. આથી આગળ કોઈ વધી શકતું નથી, કોઈ આગળ વધી શક્યું નથી. અને હવે તો એ માર્ગ પાછો સંકોચાતો જાય છે, સાંકડો થતો જાય છે. કાળનો પ્રભાવ છે, કાળબળ છે, અને લોકોની પૂતગલનો પ્રભાવ કેટલો છે. આપણી પાસે સુખ સુવિધા એનો પ્રભાવ કેટલો છે. આત્મબળ નબળું પડતું જાય છે, બોધબળ હવે તો ઉગતું જ નથી. ઇન્ટેલિજન્સ છે પણ એ બુદ્ધિ વિકસિત થાય છે. ભાવધારાનું જે હૃદયનો આંખ છે, ઇમોશનલ કોન્સ કહેવાય, એ નથી વિકસિત થતો. હૃદય શુષ્ક થાય, કઠણ થાય, નિષ્ઠુર થાય, અને ઇન્ટેલિજન્સ એકદમ તીવ્ર થાય. કે એનાથી એક એવું સાધન શોધે કે કરોડો જીવોનો સંહાર કેમ થાય. જેને અણુબોમ્બ શોધ્યો કે એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર આખા વિશ્વને ધ્વંસ કરી નખાય, કેટલો ઇન્ટેલિજન્ટ માણસ હશે. પૂતગલની તાકાત કેટલી શોધી, એના ટાઈમિંગ શોધ્યા, એને આવી રીતે મોકલો, આ ટાઈમે મૂકો, આમ થાય. આ ઇન્ટેલિજન્સ, પણ એની પાસે એ ભાવની ધારા ન આવી. જગતનું કલ્યાણ કેમ થાય, જગતના જેવો અનંત કાળથી આ પરિભ્રમણની અંદર છે, સુખ દુઃખના ચક્કરની ચક્કીમાં પીસાય છે, એમાંથી મુક્ત કેમ થાય. એની પાસે એ ભાવધારા સંકુચાતી ગઈ. આવી જગતનું સ્વરૂપ છે. એટલે એમણે કહ્યું કે કોઈ ધર્મ પાસે આ વાત નથી. આપણને આપણા આચાર્યો શું વારસો આપી ગયા છે એની પણ ખેવના નથી. એથી આગળ આ હરિભદ્ર સૂરીએ 1444 ગ્રંથની રચના કરી છે. એક ગ્રંથ લખ્યો છે સરદર્શન સમુચય, જેમાં આવ્યું ને યોગ દ્રષ્ટિ સમુચય, શાસ્ત્રવાર્ચા સમુચય, એમ સરદર્શન સમુચય. છ દર્શનની અંદર આત્મા સંબંધી અને મુક્તિ સંબંધી શું વાત કેટલે સુધી ગઈ છે, એની ટોપ શું છે, એની ઊંચાઈ કેટલી છે, એનો અભ્યાસ કર્યા પછી એમણે સરદર્શનની અંદર આ વાત મૂકી, જે આનંદ ગંજીએ પેલા પદમાં મૂકી નમી જીનના સ્તવનની અંદર, કે છ દર્શન જીનવરમાં સમાય છે. એક જીન ઓળખાય, એક જીનનું સ્વરૂપ ઓળખાય, તેમાં જૈન દર્શને આવી ગયું અને બીજા આવી ગયા. જૈન પણ એક દર્શન છે, અને એને કૃપાળુદેવે કીધું કે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ. દર્શનનો આગ્રહ પણ છોડી દેજો. આ વાત 2500 વર્ષની અંદર શ્રીમદ રાજચંદ્ર સિવાય કઈની આ નીકળું નથી, આ વચન આવું કે દર્શનનો આગ્રહ છોડી દેવો. અને કયો પુરુષ કહે છે કે જેણે મોક્ષમાળામાં લખ્યું છે કે જૈન જેવું એકય દર્શન એના તુલ્ય એકય નથી, એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એમ એકમાં બીજું રહી શકે નહીં. આટલું ઉત્કૃષ્ટ દર્શન, એની નિરાગીતા, એની હિતસ્વિતા, એના આધાર ઉપર અમે કહીએ છીએ. છતાં આત્મસિદ્ધિની અંદર એ સંદેશ આપે છે કે આનો પણ આગ્રહ મૂકી દેજો, અને જૈનના આગ્રહથી જ મોક્ષ છે એવું માનવાને આ આત્મા ભૂલી ગયો છે. હે મુનિઓ, હું આ મત તે મત ક્યાંય નથી, કોઈ ગચમાં કે કોઈ મતમાં નથી, પણ આત્મામાં. આત્મા આ બધાથી ઉપર છે. આટલી ઊંચાઈ આપણે વિચારમાં ન પકડાય, ટૂંકા પડીએ આપણે તો સાંભળી લઈએ, પણ એનો અર્થ, એની વિભાવના, એનો કન્સેપ્ટ, એનું પરસેપ્શન આપણને ક્લિયર ન થાય. એટલી તાકાત, એટલે અનંત શક્તિ શબ્દ મૂક્યો તો કે છે, જ્યારે જીવ બહારમાં ઉપયોગ મૂકે છે ત્યારે એ વિકલ્પમાં ફસાઈ જાય છે. જરાક કોઈના પ્રત્યેનું ક્યાંય જોયું અને એને આસક્તિ થઈ, વિકલ્પની જાળમાં ગૂંચાઈ ગયો છે. કૃપાળુદેવે આ વાતને આટલી સરળ રીતે કીધી કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર, આખો સંસાર લોક એક તારા મોહના વિકલ્પ થયો. જો તું મોહના વિકલ્પની બદલે સ્વરૂપની અંદર સ્થિર હોત તો તારો સંસાર ન હતો. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અરે ભાઈ, તું તારા સ્વરૂપની અંદર તારા જ્ઞાનના ઉપયોગને ઠેરવી દે, તારો સંસાર વિલય થઈ જશે. અદ્ભુત વાત મૂકી છે. આવી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ છે અને એના થોડા સૂત્રો છે. આ મુનિશ્રીની આપણા ઉપર એટલી બધી કરુણા છે, એણે એટલો ઉપકાર કર્યો છે કે આ ગાથાની અંદર આ સમજાવવામાં ભણવીજી મહારાજે આ પાછા 10 સૂત્રોનું અહીંયા વ્યાખ્યાન શરૂ કર્યું છે. એ 10-10 સૂત્રો મને એમ લાગે છે કે ઘરે વાંચી લેજો. મૂળ વાત તો સમજાવી દીધી છે, થોડુંક હોમવર્ક તો જોશે ને હવે. 10-10 સૂત્રો ત્રણ સૂત્રો પછીની ગાથામાં છે, આવા 14 સૂત્રો છે. મોક્ષ સ્વભાવ પ્રાગટ્યના સૂત્રો, એ સૂત્રોની અંદર ત્રીજું, પચોથું, પછીની પ્રવચન, પછીનું પ્રવચન, એટલે આપણે એ સૂત્ર 7 સૂત્ર પછી આ ગાથા 91ની અંદર પછી લેશું, ત્યાં સુધીમાં એ પૂરા થઈ જાય છે. 90મી ગાથામાં આ 14 સૂત્ર પાના નંબર 258માં, એટલે ગાથા નંબર 90નું વિશેષ સ્પષ્ટીકરણ, વિશેષ સમજણ. આ જે પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવાનો, સ્વભાવને પ્રગટ કરવા માટે એની રીત, એની પ્રક્રિયા, એના 14 સૂત્રો છે. એ 14 સૂત્રો ઉપર વ્યાખ્યાન આપ્યું છે. એના ઉપર કોઈ વાત હોય તો વિશેષ આપણે જોઈશું, નહીં તો આપણે 91મી ગાથામાં છેલ્લો પાછો એનો ઉપયોગ શું કીધું છે એની વિચારણા કરીશું. અત્યારે આ પેલા સૂત્રનું સ્વરૂપ કેવું છે એ જાણવા આ 150 પાનું વાંચી લઈએ. 3 સૂત્રો સુધી કોનો વારો છે? લે પૂર્વી લે. એક એક નો બરોબર પોઈન્ટ તારવી લેવું એટલે શું કરવું. 1, 2, 3, 4 એમાં આઈટમ છે આખી.
પહેલું સૂત્ર, અશુભ અને શુભ ભાવને છેદીને પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું તે સમ્યક દર્શન વિના બની શકતું નથી. આવા 14 સૂત્રો આ ગાથામાં છે. ગાથામાં તમને નહીં દેખાય પરંતુ તે અંદર છે. જેમ ઝવેરાત મેળવવા ડાબલો ખોલવો પડે છે તેમ ખોલવું પડશે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કેવી રીતે મોક્ષ સ્વભાવ પ્રગટ થાય તેના આ સૂત્રો છે. સમ્યક દર્શન વિના કોઈ પોતાનું સ્વરૂપ જાણી શકે નહીં. સમ્યક દર્શન વિના આત્મા અનુભવી ન શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે આપ આપસે ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર સમર સમર અબ હસત હૈ નહીં ભૂલેંગે ફેર. પોતે પોતાને ભૂલી ગયો આથી મોટું અંધારું કયું હોઈ શકે. બીજું બધું ભૂલો તો ઠીક પણ પોતાને જ ભૂલ્યા. શુભ પ્રવૃત્તિઓ કરે છે, કરોડો રૂપિયા ખર્ચે છે, હોસ્પિટલો અને હાઈસ્કૂલો ચાલુ કરે છે, આશ્રમો વૃદ્ધાશ્રમો પણ ચલાવે છે, લોકોની સેવા કરે છે, શુભ પ્રવૃત્તિ પણ કરે છે, છતાં તેના હાથમાં આત્મા હજુ આવ્યો નથી. આ શુભ પ્રવૃત્તિઓની ના નથી. શુભ પ્રવૃત્તિ કરવાનો એકાંતે નિષેધ શાસ્ત્રોએ કર્યો જ નથી, પણ એટલું તો જરૂર કહે છે કે તમે જે કરો તે સમજીને કરો. આત્માને જાણ્યો નથી, સ્વરૂપ જાણ્યું નથી એ અજ્ઞાનતા છે. શુભ પ્રવૃત્તિ કરે છે પણ અજ્ઞાનતા છે. સેવા કરે છે, ભક્તિ કરે છે, ત્યાગ કરે છે, સ્વાધ્યાય કરે છે, મંદિરમાં જાય છે, આ બધું કરે છે પણ અજ્ઞાનતા છે. સાધુ બન્યો તો પણ અજ્ઞાનતા અને નવપૂર્વ ભણ્યો તો પણ અજ્ઞાનતા. હા, અજ્ઞાનતા છે.
સમ્યક દર્શનમાં આત્મા જોયો. સમ્યક દર્શન સિવાય આત્મા ન મળે. આત્મા આપણી ડિક્શનરીમાં છે જ નહીં. પૈસા, સત્તા, અધિકાર, સ્ત્રી, પતિ, પુત્ર, દાદા દાદી, છોકરાના છોકરા, મકાન, આ બધું આપણા લિસ્ટમાં છે પરંતુ આત્મા નથી. સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે આ બધું ગૌણ થાય અને આત્મા મુખ્ય થાય. સમ્યક દર્શન થવાથી આત્મા સિવાય બધાની કિંમત ઘટી જાય. કૃપાળુદેવે માત્ર 16 વર્ષની ઉંમરે કહ્યું કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નવગ્રહ, વધવા પણ સંસારનો નર દેહને હારી જવો, તેનો વિચાર નહીં અહો એક પળ તમને હો. 86 વર્ષની ઉંમરે પણ જે ભાન ન થાય તે તેમને 16 વર્ષની ઉંમરે થયું અને કહ્યું, આ બાબતનો તમને ક્ષણભર પણ વિચાર નથી આવતો. આ જેવો તેવો ઘા નથી કર્યો. જાગો જાગો, પરંતુ સમ્યક દર્શન વગર આત્મા તમારી ડિક્શનરીમાં નહીં આવે. આત્મા 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 અમે પાછળ પડ્યા છીએ. લોકો તો કહે છે કે જ્યારે જુઓ ત્યારે આત્મા આત્મા કરો, આત્મા આત્મા કરો છો, તો બીજું શું બીજું કહીએ? શું અમને અમને આત્મા સાહેબ બીજું કંઈ કહેવા જેવું લાગતું નથી. સાંભળવા જેવો આત્મા, જાણવા જેવો આત્મા, ધ્યાન કરવા જેવો આત્મા, સાક્ષાત્કાર કરવા જેવો આત્મા, મેળવવા જેવો આત્મા, પણ આત્મા અને આપણા સૌનો ખજાનો પણ આત્મા. મીરાબાઈ કહે છે કે વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ઘન પાયો. મારા સદગુરુએ મારા ઉપર કૃપા કરી, મારા સદગુરુએ મને અમૂલ્ય વસ્તુ આપી. સદગુરુ તમને શું આપે? આત્મા આપે. સદગુરુ શેરના ભાવ ન આપે. સદગુરુ લગ્ન માટે કન્યા શોધી ન આપે. સદગુરુ ઘોડિયા ન બંધાવે એ સદગુરુનું કામ નથી. સદગુરુ તો જે આત્મા ભૂલાઈ ગયો છે તેને યાદ કરાવે. આત્મા આપવાની ચીજ નથી, તમે પોતે જ આત્મા છો. તે છે પણ તમે જાણ્યો નથી. જો આત્મા જાણ્યો જ નથી તો ઉપયોગ આત્મામાં ઠેરવશો કઈ રીતે?
શુભ અશુભને છેદીને પોતાના સ્વરૂપમાં ઠરવું તે સમ્યક દર્શન વિના બનતું નથી. અને એ માટે બીજું સૂત્ર, હું બંધાણો છું, હું દુઃખમાં છું અને હું અશાંત છું તેવું તીવ્ર ભાન થવું. હું વિકારો અને કર્મોથી બંધાયેલો છું, દુઃખી છું તેમ લાગવું જોઈએ. તમને દુઃખ લાગે છે કે નથી લાગતું તેની અમને ખબર નથી, પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે છ ખંડનો માલિક ચક્રવર્તી પણ દુઃખી જ છે, જેની પાસે 84 લાખ રથ, 84 લાખ હાથી, 84 લાખ ઘોડા છે અને 96 કરોડ ગામના જે સ્વામી છે, જેને 64,000 સ્ત્રીઓ છે. આ વાત સાંભળી ગભરાશો નહીં, આ ચક્રવર્તીની વાત છે. આટલું બધું હોવા છતાં ચક્રવર્તી દુઃખી છે અને ઝૂંપડીમાં જે રહે છે, રોટલો અને છાશ જેને ખાવા માટે છે, એવો સમ્યક દ્રષ્ટિ મહાત્મા ઇન્દ્ર કરતા પણ સુખી છે. તમારા સુખ દુઃખની વ્યાખ્યા બદલાવો. તમારું સુખ ટકનાર નથી, કાયમ નથી. સુખ તો અંદરથી આવે છે, એ અંદરની પેદાશ છે. સુખ તમારો સ્વભાવ છે. જેમ સાકર ગળી છે તેમ આત્મા સુખમય છે. આત્મામાં તમે જાઓ, તમને સુખનો અનુભવ થાય. પેલો અનુભવ એમ થવો જોઈએ કે હું પરતંત્ર છું, બંધાયેલો છું, પરાધીન છું. તમારી ઈચ્છા પ્રમાણે શું બને છે કહો. તમારી ઈચ્છા પ્રમાણે તમારી તબિયત સારી રહે છે, તમારી ઈચ્છા પ્રમાણે ઘરમાં બધા વર્તે છે, તમારી ઈચ્છા પ્રમાણે ધન દોલત મળે છે, તમારી ઈચ્છા પ્રમાણે ઠંડી ગરમી આવે છે. તમે કેટલા પરતંત્ર છો, કેટલા પરાધીન છો. તમારા દુઃખનો પાર નથી, પણ કહેતા નથી. બધા જ દુઃખી છે, કોણ કોને કહે. કોઈને પૂછવા જેવું છે નહીં કે કેમ છો. જો પૂછ્યું તો એક કલાક બગાડશે, કહેશે કે દુઃખની વાત કોને કહું, આ હૈયું ક્યાં ખાલી કરું, આ સંસારી દુઃખ. તો હું અશાંત છું, દુઃખી છું, કર્મથી બંધાયેલો છું, તેનું ભાન થવું જોઈએ.
મીનાક્ષીબેન, ત્રીજું સૂત્ર તમે વાંચો.
ત્રીજું સૂત્ર, જન્મ મરણ થી ત્રાસ છૂટે. શંકરાચાર્યજીએ સરળ ભાષામાં શંકરાચાર્યજીએ 32 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો. ઘણું બધું કામ 32 વર્ષની ઉંમર સુધીમાં કરી નાખ્યું. 5 વર્ષની ઉંમરે ઉપનિષદ ઉત્તમ ઉપર ટીકા કરી. 9 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા ઉપર ટીકા કરી. આવું અવલૌકિક કાર્ય તેમણે કર્યું. તેમણે કહ્યું, ફરી જન્મવું, ફરી મરવું, ફરી માતાના ગર્ભમાં 9 મહિના રહેવું, એમ કંટાળો નથી આવતો, ઘણાને નથી આવતો. એક ભાઈને મેં કહ્યું કે જ્ઞાની પુરુષો કહે છે કે મૃત્યુ ક્યારે આવશે તે ખબર નહીં પડે, માટે અત્યારથી તૈયારી કરવી. તો તે કહે, જ્યારે આવવું હશે ત્યારે આવશે. તમે અમને ડરાવશો નહીં, અમે લહેર કરી રહ્યા છીએ, મજા કરવા દો. અત્યારથી મૃત્યુની ચિંતા કરી દુઃખી થવું નથી, પરંતુ તેને સાચું સુખ ક્યાં છે તેની ખબર નથી, તે અશાંત છે. જ્ઞાની કહે છે કે હવે જન્મવું જ નથી. સુબાહુ કુમારને 500 સ્ત્રીઓ છે. તેઓ તેમની માને કહે છે કે માં, હવે હું આ સંસારમાં નહીં રહી શકું. અરે બેટા, શું થયું? તો કહે છે કે માં, અમને અનેક વખત જન્મ્યો, અનેક વખત મર્યો, એ મને ભાન ન હતું. આજે મને ભાન થયું. હવે મારે જન્મ મરણ ટાળવા છે. હવે હું સંસારમાં નહીં રહું. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, વચનામૃતથી વાંચીએ છીએ, ઉપદેશ પણ સાંભળીએ છીએ, પરંતુ જન્મ મરણનો કંટાળો હજી આવ્યો નથી. જ્યારે જન્મ મરણનો ત્રાસ લાગશે તે દિવસે જન્મ મરણથી બચવાનો નિર્ણય થશે, અને જ્યારે આ નિર્ણય થશે ત્યારે જીવ સદગુરુના શરણે જશે. નમસ્કાર કરવા બીજી વાત, સેવા કરવા કરવી ત્રીજી વાત, એમના પ્રવચનો સાંભળવા ચોથી વાત. બહુ સારું બોલે છે એમ કહેશે, પરંતુ જન્મ મરણનો ત્રાસ છૂટવો જોઈએ. એ હવે કે હવે મારે જન્મવું નથી, હવે નવી માં કરવી નથી. અત્યાર સુધી અનંતવાર જન્મ્યા.
કોનું બાકી છે? નહીં તો ઉષ્માબેન પૂરું કરો. ભાઈ
અબ મેં બહોત નાચ્યો ગોપાલ, એમ સુરદાસજીએ ગાયું. હે ભગવાન શ્રી કૃષ્ણ, આ સંસારના રંગમંચ ઉપર હું બહુ નાચ્યો. ગમે તેવો અભિનેતા હોય તો 2-4 પાઠ ભજવે, પરંતુ મેં તો 84 લાખ પાઠ પચવ્યા છે, મારા જેવો કોઈ અભિનેતા નહીં હોય. હવે કંટાળ્યો છું, હવે મારે નાચવું નથી, હવે મારે જન્મ લેવો નથી. જ્યારે જન્મ મરણનો ત્રાસ થશે ત્યારે જન્મ મરણથી બચવાનો નિર્ણય થશે, અને જે દિવસે નિર્ણય થશે ત્યારે સદગુરુને શરણે જશે. મને લાગે છે કે તમને સદગુરુની જરૂર પડવાની નથી, તમને ડૉક્ટરની જરૂર પડશે, દૂધવાળાની શાકવાળાની જરૂર પડશે, પણ સદગુરુની જરૂર લાગતી નથી. અમે સામે ચાલીને કહીએ છીએ કે તમારે સદગુરુની જરૂર છે. તમે કહેશો હજુ વાર છે, પરંતુ જન્મ મરણનો ત્રાસ થશે ત્યારે સદગુરુને શરણે જશો. શરણે જવું એટલે પોતાપણું છોડી દેવું, સ્વસ્વામિત્વ વિસર્જન, પોતાની જાત ઉપરની માલિકી છોડીને પોતાની જાતને સદગુરુના શરણે સોંપી દેવી, તેમને પોતાની જાતના માલિક બનાવવા. હવે સ્ત્રીઓ પણ બહુ ભણીને બહુ એડવાન્સ થઈ ગઈ છે. પહેલાં સ્ત્રીઓ કહેતી હતી કે હું તમારી દાસી છું. અબ જમાના બદલ ગયા, હવે હું દાસી છું એમ નહીં કહે, પણ તમે દાસ છો એમ કહેશે. શરણે જવું એટલે સ્વસ્વામિત્વ મૂકી દેવું, મારો હક નહીં, અધિકાર નહીં અને સ્વામિત્વ પણ નહીં. પછી શું થાય? સદગુરુને બધું સોંપી દેવાથી એમની પાસેથી બોધ પ્રાપ્ત થાય. બોધ ખજાનો છે, પ્રવચનની વ્યાખ્યાની વાત જ નથી. પ્રવચન, ભાષણ, વ્યાખ્યાન આ તો ખેલ છે, પરંતુ બોધ ખજાનો છે. બોધ અંદર ઉતરે, અંદર ફેરફાર કરે, બધું બદલાવી નાખે. જેમ દવાની ગોળી લો ને અંદર ફેરફાર થાય, તેમ બોધ પ્રાપ્ત થવાથી અંદર ફેરફાર થાય. બોધ પ્રાપ્ત થાય એટલે સમજ બદલાઈ જાય, મૂલ્યાંકન બદલાઈ જાય, વલણ બદલાઈ જાય. આ બોધ બહુ મહત્વનું કામ કરે છે. બોધ જીવનની મૂડી છે, બોધને તે અનુસરે છે. અને બોધ આવ્યા પછી ગુરુદેવ જે આજ્ઞા આપે તે માત્ર પાડે છે તેમ નહીં, પરંતુ આરાધના કરે છે. જગતમાં ઘણી ઘટનાઓ બની છે. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો છે. મોટો રાજા હતો, તેને વૈરાગ્ય થયો અને ગુરુ ચરણમાં તેણે મસ્તક ઝુકાવી કહ્યું, ગુરુદેવ મારે શું કરવાનું છે? ગુરુદેવે કહ્યું, કરીશ તો કહે હા કરીશ, આ સાવરણી પડી છે તે લઈ વાળવા માંડા. ક્યાં સુધી કરું તેમ પૂછવું નહીં, બસ વાળવાનું જ. સાવરણી લઈને વાળ્યા કરવું. કોઈ પણ જાતના વિકલ્પો વગર તેણે વાળવાની શરૂઆત કરી. એને અહંકાર ઓગાળી નાખવો હતો. હજારો મણ લોખંડનો ગઠ્ઠો ઓગળી જાય પણ આ અહંકાર ઓગળતો નથી. અહંકાર બહુ ભારે અને જબરો છે. સદગુરુ જે આજ્ઞા આપે છે તે આજ્ઞાની તે આરાધના કરે છે, અને એ આજ્ઞાની આરાધના કરતા કરતા તેને સદગુરુ પાસેથી બોધ મળે છે. 3 સૂત્રો જોયા, આવા 14 સૂત્રો છે. આ 14 સૂત્રોમાં મહત્વની પ્રક્રિયાઓ છે, સંપૂર્ણ કાર્યક્રમ છે. હવે પૂછવું નહીં પડે કે અમારે શું કરવું. પાયાથી માંડીને શિખર સુધીનો કાર્યક્રમ છે. વચમાં અટકીને ઊભા નહીં રહો. 90મી ગાથામાં ગુપ્ત ખજાનો છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ ઉત્પન્ન કરવાથી આ સામગ્રી છે. બાકીના સૂત્રો હવે પછી જોઈશું.
3 સૂત્રો કયા કયા? પેલું સૂત્ર, સમ્યક દર્શન વિના આત્મા મળે. બીજું સૂત્ર, કોઈ પણ કારણથી હું બંધાયેલો છું, દુઃખી છું. અને ત્રીજું સૂત્ર, જન્મ મરણનો ત્રાસ. બરોબર છે. બાકીને આ પછીની ગાથાનું પ્રકરણ આખું હોમવર્કમાં વાંચી લેવાનું, 11 સૂત્રો. આજે આપણા સત્સંગ મંડળની અંદર એક વિશેષ